સપને હો આને પુરુષય જગઈ નાહી
ઉમાકે અસ બસ મન માહી સપને હો આને પુરુષય જગઈ નાહી
ઉતમકે અસ બસ મન માહી સપને હો આને પુરુષય જગઈ નાહી મતે આ જગતમાં એક પોતાના પરણિત પુરુષ સિવાય જગતમાં કોઈ પુરુષ જ નથી. એ મનમાં એમ માને છે કે જગતમાં એ પુરુષ માત્ર મારો પતિ છે, બાકી કોઈ પુરુષ જ નથી. આમ જે સમજે સર્વ કરતા શ્રેષ્ઠ નારી, મધ્યમ કક્ષાની પતિવ્રતા નારી એમ માને છે, પરણિત છે મારો પતિ, બાકીના જગતના તમામ પુરુષો મારા માટે પિતાની સમાન છે, ભાઈની સમાન, પુત્રની સમાન છે, એ મધ્યમ કક્ષાની પતિવ્રતા નારી છે. કનિષ્ઠ નારી જે છે મનમાં એમ માને છે, પર પુરુષની સાથે મન જોડીશ તો જગતમાં મોઢું શું દેખાડીશ, અને જગતની લાજે કરીને પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષમાં મન જોડતી નથી, એ કનિષ્ઠ પ્રકારની પતિવ્રતા નારી છે. બાકી તો બેટા પર પુરુષની સાથે જેની તેની સાથે મન જોડતી ફરે એને નારી પતિવ્રતાની કુલટા કહેવામાં આવે છે. અને એ કુલટા નારી દેહને મૂક્યા પછી જંપુરીમાં જાય છે અને એકવિધ દુઃખોને સહન કરે છે. બેટા તો તમે અન્ય નારીના હિતને માટે મને પ્રશ્ન કર્યો છે, જાનકીજી હું તમને બરાબર ઓળખું છું, આપ તો સાક્ષાત લક્ષ્મીજી છો. બોલતા અનસૂયાજી પ્રેમથી માં જાનકીજીને છાતી લગાવ્યા છે. કૈલાસપતિ કહે છે, ભવાની આખીર અત્રિ મહર્ષિના આશ્રમમાંથી પ્રભુએ આગળ વધવા માટે તૈયાર થયા છે. આગળ વધી વનની અંદર કઈ કઈ જગ્યાએ જાય છે, કેવી કેવી અદભુત અદભુત લીલા કરે છે, એ કથાને આપણે આવતીકાલે બરાબર સવારે 8:30 વાગે શ્રવણ કરશું. કૈલાસપતિ વર્ણન કરે ભવાની, પરમાત્માનો ભૂમંડળની અંદર આગમન અનંત આત્માના શ્રેય માટે હોય છે. ભગવાનનું ભૂમંડળ ઉપર આગમન તૂટેલી ધર્મ મર્યાદાને ફરીવાર પ્રસ્થાપન કરવા માટે હોય છે. ભગવાનનું ભૂમંડળની અંદર આગમન પ્રેમી ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે હોય છે. ભવાની, ભગવાન રાઘવ જ્યારે અત્રિ મહર્ષિના આશ્રમમાં ગયા છે, સતી અનસૂયાજીના માધ્યમથી માં જાનકીજીએ સતી નારીના અદભુત ધર્મોનું શ્રવણ કર્યું છે. અત્રિ મહર્ષિના વર્ષોની સાધનાનું ફળ આપી ભગવાન રાઘવ હવે ત્યાંથી આગળ વધવા માટે જ્યારે તૈયાર થયા છે, અત્રિ મહર્ષિની આંખોમાં આંસુ ભરાણા છે. કૃપાનાથ, હૃદય હા નથી પાડતો એમ કહું કે આપ અહીંયાથી વિદાય લો એમ, પણ આપ તો સ્વતંત્ર મૂર્તિ છો અને હૃદય એવું સ્વાર્થી થવા પણ નથી માગતું કે મને એકલાને લાભ મળો એમ. આપનો લાભ જેમ મને પ્રાપ્ત થયો છે એમ મારી જેવા હજારો મહર્ષિઓ આપના દર્શનને માટે વર્ષોથી સાધનાઓ કરે છે એને પણ આપના દર્શન થાય. સજ્જન અને દુર્જન એ બસ મૂળભૂત આ ભેદ હોય છે. દુર્જન એકલો ખાઈ જવા માંગતો હોય છે, સજ્જન પુરુષો વહેંચીને ખાવા માંગતા હોય છે. સજ્જને કઈ દુખી થવા નથી માંગતા, પણ પ્રાપ્ત થયેલું સુખ હું એકલો નહીં, સહિયારા સૌ સાથે મળીને ભોગવીએ. અત્રિ મહર્ષે કહ્યું છે, કૃપાનાથ, હૃદય વિદાયની પણ હા પાડતું નથી એમ સ્વાર્થી થવા માટે પણ તૈયાર નથી, માટે રડતે નેત્રે હું આપને અહીંયાથી વિદાય આપું છું. ભગવાન રાઘવ અત્રિ મહર્ષિના પ્રેમને આધીન બની એમને પણ ભક્તિનું વરદાન આપીને પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. રામ લખન જાનકી ધીમે ધીમે કરતા અનેક આશ્રમમાં ભ્રમણ કરતા કરતા પ્રભુ આગળ ને આગળ વધી જઈ રહ્યા છે. જે કોઈ મુનિઓ, જે કોઈ મહર્ષિઓ, જે કોઈ નર નારીઓને પ્રભુના દર્શન થાય છે તમામ પોતાની જાતને બળભાગી ધન્યભાગી બનાવે છે. આગળ વધતા ભયંકર જંગલની અંદર એક અચિંતા ભયંકર રાક્ષસ આવ્યો છે. માં જાનકીજીને લઈને ભાગી ગયો છે. માં જાનકીને લઈને આ રાક્ષસ જયારે ભાગ્યો છે ને ત્યારે પ્રભુ વિલાપ કરવા લાગ્યા છે. લખનને ક્રોધ ઉપજ્યો, ભયંકર ધનુષ પર બાણ લક્ષ્મણે ચડાવ્યું છે. નરાધમ, તારી આ હિંમત! અને એકી સાથે લક્ષ્મણજી જયારે પાંચ પાંચ બાણ છોડ્યા છે, પેલો રાક્ષસ લક્ષ્મણજીની સામે ક્રોધાયમાન બની માં જાનકીજીને એક બાજુ મૂકીને યુદ્ધના મેદાનમાં હાજર થયો છે. રાક્ષસ જયારે સામે આવ્યો છે ત્યારે પ્રભુ રાઘવે પણ બાથામાંથી બાણ ચડાવ્યું છે. ધનુષ્ય પર બરાબર બાણને ટેકવી અને પ્રભુએ ધનુષની દોરીને કાન સુધી ખેંચી છે. અને જ્યારે પ્રભુ બાણ છોડવા માટે તૈયાર થયા છે, પ્રભુની આંખોમાં પ્રભુના લોચન લાલ બન્યા છે. મુખારવિંદની ઉપર ક્રોધ છવાયો છે.
રહી ગઈ સૈ માઈ નઈ જોરી શરી સાતા પૂર ગોરી ગઈ સૈ માઈ નઈ જોરી શરી સાતા ઉર આવત હી રઘુવીરા નિપાતા આવત હી રઘુવીરા નિપાતા આવત હી રઘુવીરા નિપાતા આવત હી રઘુવીરા નિપાતા તુરંત હી રુચિરા રૂપા તે હી પાવા
પાવા
સારી સાતાય
ભવાની ક્રોધાયમાન બનેલા પ્રભુ રાઘવે ધનુષમાંથી બાણને જ્યારે છોડ્યો છે ત્યારે એક જ બાણ જાણે સાત બાણ સ્વરૂપ ધારણ કરી અને એક જ બાણ થી રાક્ષસને પ્રભુએ ધરતી પર ઢાળ્યો છે અને પૃથ્વી પર પડતાની સાથે તેણે સુંદર દિવ્ય રૂપ ધારણ કર્યું. પ્રભુના હાથે મરાણો દિવ્ય રૂપ ધારણ કરી ભગવાનને વારંવાર સ્તુતિ પ્રાર્થના કરી ભગવાનના વૈકુંઠ લોકને પામ્યા છે. ભગવાનની કૃપા તો તમે જો, મિત્રનું તો હિત ઈચ્છે, દુશ્મનનું પણ હિત ઈચ્છે. મિત્રનું હિત સજ્જન પુરુષો કરે છે, દુશ્મનનો હિત પરમેશ્વર કરે છે. દુર્જન પુરુષો તો દુશ્મનનું હિત તો ન કરે, મિત્રનું પણ ન કરે. ત્રણ ભેદ સદૈવ માટે યાદ રાખજો, દુર્જન, સજ્જન અને સર્જનહાર. સર્જનહાર જે હશે દુશ્મનનું પણ ભલું કરશે, સજ્જન પુરુષો મિત્રનું ભલું કરશે. દુર્જન મિત્ર કે શત્રુ કોઈનું ભલું નહીં કરે. પ્રભુ રાઘવે આ અસુરનો પણ સંહાર કરી અને દિવ્ય ધામ અપાયું છે. તેના હાડકાને પૃથ્વીમાં દાટી સ્વયં એના દેહની ક્રિયા પ્રભુએ જ્યારે કરી આકાશ માર્ગે આવેલા દેવતાઓ ધન્યવાદોથી આખા વાતાવરણને ગુંજવું છે. માં જાનકીજી પરત આવ્યા છે, પ્રભુના પગમાં વંદના કરી છે અને ભગવાન હવે ત્યાંથી આગળ સર્વંગ મહર્ષિના આશ્રમમાં જવા માટે ઉપડ્યા છે. અને ભવાની
હા શક્ર જહ મુનિ સારભંગાવા, શક્ર જહ મુનિ સારભંગાવા, શક્ર જહ મુનિ સારભંગાવા, આય સકલ દેવી મુનિ સંગા, સકલ દેવ મુનિ સંગા, સકલ દેવ મુનિ સંગા, ગાય કહના પ્રભુ તેન શિખવાના, ગાય કહના પ્રભુ તેન શિખવાના, ગાય કહના પ્રભુ તેન શિખવાના, ગાય કહના પ્રભુ પ્રભુ તેન શિખવાય નહિ, ગાય કહન પ્રભુ તેન શિખવાના.
વાયલિન થોડું વધારે. પ્રભુ જ્યારે સર્વંગ મહર્ષિના આશ્રમ બાજુ પડ્યા છે એ વખતે દેવતાઓની સાથે ઇન્દ્ર ત્યાં હાજર થયો છે. મનમાં એમ થયું પ્રભુને જઈને શિખામણ આપું, એને કહું રાવણને મારવું મુશ્કેલ છે માટે ખૂબ ખટકો તમારે રાખવો પડશે. ભગવાનને શિખામણ દેવા માટે ઇન્દ્ર ત્યાં દિવ્ય રથ લઈને આવ્યો છે, પણ ભગવાનને જોયા પછી ઇન્દ્ર એક પણ શબ્દ બોલી શક્યો નથી. મનોમય વંદના કરી અને ત્યાંથી ઇન્દ્ર પાછો ગયો છે. પ્રતિભાની તાકાત હોય છે, અનેકવિધ સંકલ્પ કરીને આવેલો વ્યક્તિ પણ એ વ્યક્તિની સામે જ્યારે આવે છે ત્યારે બોલી નથી શકતો. આમ કહી નાખીશ, તેમ કહી નાખીશ, વિધવિધ સંકલ્પો કર્યા હોય પણ પ્રતિભાની સાથે મૌન બની જતા હોય છે. પ્રભુ રાઘવ સર્વંગ મુનિના આશ્રમમાં પધાર્યા છે. મુનિને બહુ આનંદ થયો, પ્રેમથી પ્રભુને પોતાની કુટિયાની અંદર આશ્રમની અંદર પધરાવ્યા છે. કૃપાનાથ આપનું આગમન હું બળભાગી બન્યો. હું તો સ્વર્ગમાં સત્યલોકમાં જતો હતો, પણ મને સમાચાર મળ્યા આપ વનમાં પધારવાના છો, માટે રોકાઈ ગયો હતો. આપ પધાર્યા, આવજો, બળભાગી બન્યો. અરાત દિવસ બસ આપની જ રાહ જોતો હતો. આપનો મને સેવક જાણી મને તમારે શરણે લો. કૃપાનાથ મારું કલ્યાણ કરો. જ્યાં સુધી આ દેહ ન છૂટે ત્યાં સુધી બસ આપ અહીંયા જ આપનું બેહણું કરો. પ્રભુ રાઘવની પાસે માંગણી કરી છે. પ્રસન્ન થયેલા પ્રભુ રાઘવે સર્વંગ મને વચન આપ્યું, જાઓ, તમારો દેહ નહીં છૂટે ત્યાં સુધી તમે અહીંયા જ રોકાશો. એ આપીએ કે વચન, કારણ કે રખાવો છોડાવો એના હાથની વાત છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં બિરાજમાન હતા. એક દાદા પોતાની જાતે ડગલી સીવીને લાવ્યા. ભગવાન સ્વામિનારાયણને પહેરાવીને પછી કહે, કૃપાનાથ, આ ડગલી જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તમારે પહેરવાની છે. ભગવાન સ્વામિનારાયણ કે, વાંધો નહીં. ડગલી પહેરી, શરીરને વધાર્યું, એક મિનિટમાં તૂટી ગઈ, કાઢીને પાછી આપી, લો, તૂટી ત્યાં સુધી પહેરી, હવે રાખો પરસેદી તેમ ઘેરે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ પરમેશ્વરની અંદર હોય છે. શરભંગ મહર્ષિએ પણ આજ પ્રભુની પાસે માંગણી કરી છે, કૃપાનાથ, આ દેહ ન છૂટે ત્યાં સુધી આપ અહીંયા રોકાવાનું છે. ભગવાને વચન આપ્યું છે, તમારો દેહ નહીં છૂટે ત્યાં સુધી અમે અહીંયા રોકાશું. બસ શરભંગ મહર્ષિ બહુ રાજી થયા છે. ભગવાને પ્રેરણા કરી, પરંતુ મહર્ષિ મારે બહુ કામ છે, જલ્દી તમારું કામ પતાવજો. પાછું તમે જો 14 વર્ષ દેહ રાખો તો રાવણને ક્યારે મારું? અને ભક્ત એનું નામ છે પ્રભુની મરજીને સમજી શકે, મરજીને સમજે ને ભક્ત કહેવાય. આજ્ઞાને સમજે તો મધ્યમ પક્ષ છે, મધ્યમ પક્ષ, શ્રેષ્ઠ પક્ષ નહીં, મધ્યમ છે. કીધા પછી વાતને માને મધ્યમ ભાગ છે. કીધા પહેલા ખબર પડી જાય, રૂચિને સમજી જાય, એ શ્રેષ્ઠ પક્ષ છે. અને પ્રીતિનું એ જ લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણી 11મા વચનામૃતમાં બતાવ્યું, પ્રીતિનું એ લક્ષણ, પ્રિયતમની મરજીને લોપી ન શકે. આજ્ઞા શબ્દ નથી મૂક્યો, મરજીને લોપી ન શકે. પ્રિયતમની મરજીને પામી જાય, મારો પ્રિયતમ મને શું કહેવા માંગે છે, મારો પ્રિયતમ મારી પાસે શું કરાવવા માંગે છે, એ વાતને સમજી શકે, એને પ્રેમ કહેવાય. પ્રેમીને ધક્કા મારીને કામ ન કરાવવું પડે. જાણે ભાઈ શબ્દ કરને, એ પ્રેમની રીત નથી. પ્રેમી તો બસ મરજીને સમજી જાય. ભગવાન સ્વામિનારાયણ અદભુત વાત વચનામૃતમાં લખી, અક્રૂરજી જયારે ભગવાન કૃષ્ણને તેડવા માટે ગોકુળ વૃંદાવનમાં આવ્યા છે, ગોપીઓને જયારે સમાચાર મળ્યા, ગોપીઓ નક્કી નિર્ધાર કર્યો છે, કોઈ પણ ભોગે આપણે કૃષ્ણને મથુરા નહીં જવા દઈએ. અરે જરૂર પડશે તો રથની આડી સુઈ જાશું, પણ જવા નહીં દઈએ. આમ નિર્ધારીને ગોપીઓ ભગવાન કૃષ્ણની પાસે આવી, પણ ભગવાન કૃષ્ણના મુખની સામે જોયું, પ્રભુની જવાની મરજી જોઈ ગોપીઓ એક બાજુ હટી ગઈ છે. મરજીને સમજી શકે એને ભક્ત કહેવાય. શરભંગ મહર્ષિ પ્રભુની મરજીને સમજી ગયા છે કે પ્રભુને આગળ જલ્દી જવાની ઉતાવળ છે, તો એક કામ કરું, મેં માગેલું વચન પણ પ્રભુથી પડે અને પ્રભુને એ ખોટી ન થવું પડે એવું ઉપાય કરવા નિર્ધાર કરી. યોગના માધ્યમથી શરભંગ મહર્ષિએ પોતાના શરીરમાંથી અદ્ભુત તેજ વહેતું મૂક્યું છે. શરીરમાંથી જ અગ્નિ પ્રજ્વલિત થયો, એ અગ્નિના માધ્યમથી શરભંગ મહર્ષિએ પોતાના શરીરને સળગાવ્યું છે. પ્રભુની સાનિધ્યમાં શરભંગ મહર્ષિએ દેહનો ત્યાગ કર્યો છે. એના દેહની વધેલી તમામ ક્રિયા પ્રભુએ પૂર્ણ કરી અને હવે પ્રભુ રાઘવ ત્યાંથી આગળ વધવા માટે તૈયાર થયા છે. રસ્તામાં અનેક મહર્ષિઓ આવે છે, અનેક મુનિઓ આવ્યા છે. પ્રભુ તમામને ખૂબ હૃદયથી રાજી કરે છે. અને કૈલાસપતિ કે ભવાની આગળ વધતા વધતા મહર્ષિઓ જયારે ખૂબ મળવા લાગ્યા છે. ભગવાન રાઘવ લખનમાં જાનકીની સાથે વનમાં આગળ વધી જઈ રહ્યા છે. રસ્તામાં હજારો મુનિઓ જે મળે છે, પ્રભુ રાઘવના ચરણારવિંદમાં વંદના કરે છે, તમને મને આશીર્વાદો આપે. રસ્તામાં મોટા મોટા હાડકાઓના ઢગલાઓ જોયા છે, પ્રભુના હૃદયમાં દયા પ્રગટ થઈ છે. મુનિઓને પૂછ્યું છે, મુનિઓ આટલા બધા રસ્તામાં હાડકાના ઢગલા, આ કોના હાડકા છે? અને એ વખતે તમામ મુનિઓની આંખોમાં આંસુ ભરાણા છે. હે કૃપાનાથ, હે માલિક,
ચરણ કર સકલ મુનિ ખાય, નિસી ચરણ કર સકલ મુનિ ખાય,
રડતે નેત્રે મુનિઓ હાથ જોડીને કીધું છે, કૃપાનાથ, અહીંયા સાધના કરતા મુનિઓને રાક્ષસો ખાઈ ગયા છે. રાક્ષસે જે જે મુનિઓને માર્યા છે એના હાડક્યા છે, અને મુનિઓને મારી મારી રાક્ષસોએ હાડકાના ઢગલા કર્યા છે. શબ્દ સાંભળતા સ્વયં પ્રભુ રાઘવની આંખમાં પણ અશ્રુ ભરાયા છે, પ્રભુની આંખ લાલ બની છે. ભગવાન રાઘવે મુનિઓની મધ્ય કહ્યો છે, હે મુનિઓ, હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, નિશ્ચર હીન કરહું મહી ભુજ ઉઠાય પણ કિન્હા. પ્રભુએ પોતાની બંને ભુજાને અધ્ધર કરીને કહ્યું છે, હું પ્રતિજ્ઞાથી બદ્ધ બનું છું, આ ભૂમંડળને નિશ્ચર રહિત કરીશ, એક પણ રાક્ષસને જીવતા નહીં છોડવું. તમામ રાક્ષસોના મોત કરી રાય રાય જેવડા ટુકડા કરીશ, આ મારી પ્રતિજ્ઞા છે. ભગવાન રાઘવની પ્રતિજ્ઞા સાંભળી મુનિઓ તમામ પ્રસન્ન થયા છે. અને કૈલાસપતિ કે ભવાની મુનિઓને દિવ્ય આનંદ આપતા પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. અગત્ય મુનિના આશ્રમમાં જવું છે, એ બાજુ પ્રયાણ કર્યું છે. પરસ્તામાં જ અગત્ય મુનિનો અતિ પ્રેમી શિષ્ય સુતિક્ષણ ભગવાનની સાથે અગાધ એની પ્રીતિ છે. ભગવાન શિવાય જગતના તમામ પદાર્થમાંથી જેમણે પ્રીતિ તોડી નાખી છે, મન કર્મ વચને જાણે પ્રભુનો વિચાર થઈ ચુક્યો છે. એક ભગવાનના ચણાર વિંદ સિવાય જેનું મન હવે કોઈ જગ્યાએ ઠરીને ઠામ થતું નથી, એવું સુતિક્ષણ જયારે પ્રભુને મળ્યો છે, પ્રભુને જયારે વંદના કરી છે, રાઘવે સુતિક્ષણને હૃદયે છાત્યો. ભગવાનને હંમેશા પ્રેમી ભક્ત જ ગમતો રહેવાનો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું, નારદ જેવો ગુણિયલ હોય પરંતુ એના હૃદયમાં જો ભક્તિ ન હોય તો અમને ગમતો નથી. જેના હૃદયમાં ભક્તિ હોય, પ્રેમ હોય, એ પ્રભુને બહુ પ્રિય લાગે છે. સુતિક્ષણને પ્રભુએ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. સુતિક્ષણે પ્રભુને વિનંતી કરી, ગ્રીવાનાથ આપની પ્રત્યે બસ દિવસે દિવસે પ્રેમ વધતો જ રહે, વધતો જ રહે એવી કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન રાઘવે અને ભક્તિનું વરદાન આપ્યું છે, બહુ પ્રસન્નતા દાખવી છે. ભગવાનની પ્રત્યે પ્રેમ જેને વધે છે એના પર ભગવાન ખૂબ જ રાજી થાય છે. કારણ કે પ્રભુમાં લગાવ લાગ્યા વિના જીવાત્માને માયાના બંધનો તૂટતા નથી, છૂટતા નથી. અને માયા છૂટ્યા વિના જીવ કદી પણ પૂર્ણ સુખી થતો નથી. ભગવાન જીવ પ્રાણી માત્રને સુખી જોવા માંગે છે, દુખી આત્માને જોઈને સ્વયં ભગવાનને દુઃખ થાય છે. કોઈ જીવાત્મા ભગવાનમાં પ્રેમ કરે ભગવાન રાજી થાય છે, એનું કારણ આ છે. ભગવાનમાં જ્યારે અનુરાગ જીવાત્માને લાગે ત્યારે માયા થકી વિખૂટો પડે છે, અને માયાથી જ્યારે છૂટો પડે ત્યારે મહાસુખ્યો થાય છે, જેને જોઈને પ્રભુ રાજી થાય છે. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીના ઉપર બહુ રાજી હતા, એનું કારણ આ છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણને સારંગપુરના ત્રીજા વચનામૃતમાં, કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં બેમાં કહેવું પડ્યું, જ્યારથી મુક્તાનંદ સ્વામીને મેં જોયા છે બસ ત્યારથી એનો ચડતો ને ચડતો ચડતો ને ચડતો રંગ છે, જેથી અમે એના પર બહુ રાજી છીએ. આપને હું શું કહું, આપ તો સ્વતંત્ર મૂર્તિ છો, આપની વાત સાચી છે, પરંતુ તેમ છતાં ક્યાં હું નિવાસ કરું જેથી કરી ઓછે દાખલે અસુરનો વહેલો વિનાશ થાય એવું નિવાસ સ્થાન મને દેખાડો. અગત્ય મુનિએ કહ્યું છે, કૃપાનાથ એક કામ કરો, આપ પંચવટીની અંદર નિવાસ સ્થાન કરો, ગોદાવરીના કાંઠા ઉપર. સહજ જ આ સ્થાનની અંદર અસુરનો આવન જવન બહુ જ હોય છે, જેથી વહેલી તકે આપનો સંકલ્પ પૂર્ણ થશે. ભગવાન રાઘવ ખૂબ પ્રસન્ન થયા છે. અગત્ય મુનિને ભક્તિનું વરદાન આપીને પ્રભુ ત્યાંથી આગળ વધાર્યા, પંચવટી પધાર્યા છે, ત્યાં કોટિયા બાંધે છે. ગિદરાજ જટાયુનો પ્રભુને અહીંયા મેળાપ થયો છે. જટાયુ જાણે પ્રભુને ઓળખી ગયો છે, વારંવાર વંદના કરી છે. અવારનવાર પ્રભુના દર્શન કરવા માટે પણ જટાયુ જાય છે. પ્રભુ રાઘવ અહીંયા રહેતા થકા અનેક મુનિઓને ખૂબ પોતાના સ્વરૂપનું સુખ આપી રહ્યા છે. એક દાડો કુટિયાની બહાર પ્રભુ રાઘવ ખૂબ પ્રેમથી મસ્તીમાં બેઠા હોય એ વખતે લખન ત્યાં આવ્યા છે. લક્ષ્મણજીએ પ્રભુને રાજી જોતાની સાથે વિવિધ પ્રકારના પ્રશ્નો કર્યા. કૃપાનાથ, જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, માયાનું સ્વરૂપ મને કહો, ભક્તિનું નિરૂપણ કરી દેખાડો, જીવ અને જગદીશ્વરનો ભેદ મને કહો, બંનેમાં શું ભેદ છે? અદ્ભુત પ્રશ્ન. આવા જ પ્રશ્નોની ચર્ચા લોજને આંગણે મુક્તાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણની વચ્ચે થઈ હતી એવા જ અદભુત પ્રશ્ન. ભગવાન રાઘવે કહ્યું છે, સાંભળો લખન, પ્રથમ આપને માયાનું સ્વરૂપ કહું, માયા કોને કહેવાય? મે અરુ મોર તોર તે માયા, હું અને મારું બસ એ જ માયા, તું અને તારું બસ એ જ માયા. જહી બસે કિન્હી જીવની કારા, જેના અવલંબન કરી અને માયા જીવને સદૈવ માટે વશ રાખે છે. જે કોઈ વિષયની અંદર ઇન્દ્રિયો ખેંચાય છે, ઇન્દ્રિયો પરમેશ્વરને છોડીને જે જે પદાર્થમાં જાય છે એમ માયા છે. ભગવાન સ્વામિનારાયણે આ જ વાતને થોડા જુદા શબ્દમાં કીધું. પ્રથમના પહેલા વચનામૃતમાં ભગવાનનું ધ્યાન કરવા બેસે અને ધ્યાન કરતા કરતા વચ્ચે જે આડું આવીને આવરણ કરે એમ માયા છે. અહીંયા પ્રભુ રાઘવ એવો જ કંઈક શબ્દ સંબોધન કરી રહ્યા છે. ઇન્દ્રિયો જે જે વિષયમાં ભગવાનને છોડીને જાય છે બધી જ માયા છે. માયાના પણ બે પ્રકાર છે, વિદ્યારૂપ અવિદ્યારૂપ. અવિદ્યારૂપ માયા જીવાત્માને દુઃખદેણ બને છે, વિદ્યારૂપ તો સુખરૂપ બને છે. માયાએ પણ સુખરૂપ પણ બને છે. સત્વગુણી જે માયા સુખરૂપ છે, શમ દમ ક્ષમા દયા આદિ અનેક ગુણો પ્રેરે છે, બે પ્રકારની માયા છે. સાંભળો લખન,
ધ્યાય નહીં માના જહ એક
જેની અંદર કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન આદિ અંત શત્રુ ટકી ન શકે, જ્યાં દ્રષ્ટિ નાખે તેને બ્રહ્માકાર જગત દેખાય. જ્યાં દેખો તહા રામજી, બીજું કાંઈ ન ભાસે રે, એ પૂર્ણ જ્ઞાની છે. આપણે જ્ઞાનની વ્યાખ્યા કંઈક જુદી કરીએ છીએ, શાસ્ત્રો જ્ઞાનની વ્યાખ્યા કંઈક જુદી કરે છે. આપણે એવું માનીએ છીએ, બે ચાર શ્લોક આવડી જાય, બે પાંચ દસ ચોપાઈ કંઠસ્થ થઈ જાય, એક બે વચનામૃત આવડી જાય, બે ચાર કીર્તનો આવડી જાય, થોડું ઘણું બોલતા આવડી જાય, એટલે આપણે એમ કઈ બહુ જ્ઞાની છે. પણ શાસ્ત્રો જ્ઞાનની વ્યાખ્યા કંઈક જુદી કરે છે. જ્ઞાન ભગવાન શ્રી હરિએ ભગવાન સ્વામિનારાયણ જ્ઞાનની વ્યાખ્યા આપતા એમ કહ્યું, જે પદાર્થ જે સ્વરૂપમાં છે ને એ વ્યવસ્થિત સમજી શકે એને એમ જ સમજે, જે પદાર્થ જે સ્વરૂપમાં છે તેને તે રીતે સમજી શકે. જ્ઞાન ત્યારે થયું કહેવાય, સામે ગધેડું મળે ને કોઈ પૂછે શું છે તો હાથી છે તો સમજવું એને ગધેડાનું જ્ઞાન જ નથી. કોઈ પ્રશ્ન કરે, કેરી કેવી હોય કેવડી હોય, કેરી લગભગ એકાદ મણની હોય એમ તો કેરીનું જ્ઞાન જ નથી. કડવી હોય કહે તો કેરીનું જ્ઞાન જ, કેરી કાં તો ખાટી હોય કાં તો ગળી હોય, બે જ રૂપ હોય તો કેરીનું જ્ઞાન છે. એમ જગત અને જગદીશ્વરને વ્યવસ્થિત સમજી શકે ભગવાન એક સનાતન તત્વ છે, અવિનાશી તત્વ છે, નિત્ય તત્વ છે, જગત નાશવંત છે, એક ને એક દાડો એ ટળી જવાનું છે. ભગવાનને છોડી અન્ય પદાર્થમાં પ્રીતિ જ્યારે કરવામાં આવે છે ત્યારે પ્રીતિ મોક્ષ બગાડે છે. માટે પ્રેમ કર્યા જેવા, પ્રીતિ કર્યા જેવા, અનુરાગ કર્યા જેવા એક ભગવાન છે માને, અને જ્ઞાની કહેવાય. જેની વૃત્તિ ભગવાન સિવાય બીજું કઈ દેખે નહીં, ન દેખે માને, ભગવાન રૂપ બધાને દેખે, ભગવાન રૂપ દેખે માને, અને વૃત્તિની અંદર ભગવાન સિવાય કોઈ જગ્યાએ શાશ્વત ભાવ ન હોય, ભગવાન સિવાય જેને કોઈ સુખ ન ઉપજાવી શકે ને જ્ઞાની કહેવાય. હે લખન
કહીએ તાત સો પરમ બિરાગી, કહીએ તાત સો પરમ બિરાગી, કહીએ તાત સો પરમ બિરાગી, કહીએ સમશે દેતે નય ગુણ ત્યાગે, તું સમશે દેતે નય ગુણ ત્યાગે, તું સમશે દેતે નય ગુણ ત્યાગે, તું સમશે
દંડ નહીં કરશો. સાંભળો વૈરાગ નું રૂપ, વૈરાગ કોને કહેવાય? એક એક અદભુત સ્વરૂપો બતાવ્યા. વૈરાગી પુરુષને કદાચ અષ્ટ સિદ્ધિ નવ નદી આવીને ઉભી રહી જાય, કોઈ પણ જેને બાંધી ન શકે. સત્વરજ કે તમ એ ગુણોના કોઈ પણ સુખ તણખલાની સમાન માનીને જેનો ત્યાગ કરી શકે એને વૈરાગી કહેવાય. આ શબ્દને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં અદ્ભુત રીતે વર્ણવ્યા. વૈરાગી કોને કહેવાય? રાગાભાવ ઇતિ વૈરાગ, રાગનો અભાવ મને આશક્તિનો અભાવ એનું નામ વૈરાગ. પદાર્થ ગમે તે હોય, ઓસાય તે પદાર્થ હોય પણ લેશ માત્ર એકે પદાર્થમાં અનુરાગ ન થાય, પ્રીતિ ન થાય, એનું વૈરાગ. ભગવાનને છોડીને કોઈ પદાર્થમાં વ્યક્તિ લોભાય નહીં, અને હકીકત વૈરાગી પુરુષ જગતના કોઈ પદાર્થમાં લોભાય નહીં. એવી કઈ વસ્તુ છે આ ભૂમાં, નિષ્કળાન સ્વામી લખ્યું, એવી કઈ વસ્તુ છે આ ભૂમાં જે લોભે જે લોભ્યા પ્રભુમાં. જગતમાં કયું પદાર્થ છે જેનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં લોભાણું એને લોભાવી શકે? પરમ વૈરાગી અષ્ટ સિદ્ધિ નવ નિધિ આવે, રાજતામ અને સત્વના સુખો આવીને ઉભા રહે તો તૃણવત સમજીને એનો ત્યાગ કરે, લખાણ એને આપ વૈરાગી સમજો. જીવનું અદભુત સ્વરૂપ બતાવ્યું. જીવ કોને કહેવાય? જે જીવાત્મા અખંડ છે, અછેદ્ય છે, ભેદ્ય છે, કપાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, શુદ્ધ સનાતન છે, તેમ છતાંય પણ માયાના અવલંબને કરી દુખ્યો થઈ જાય છે ને આપ જીવ સમજો. ભગવાન સ્વામિનારાયણની વ્યાખ્યા બસ આવી જ કંઈક અદભુત આપી. કારણ ત્રણ દેહ ની અંદર જે વ્યાપી રહેલો છે, નખથી શિખા પર્યંત જેનું સામ્રાજ્ય છે, વ્યાપેન્દ્રયાંતઃ કરણે કરોતિ વિવિધા ક્રિયા, ઇન્દ્રિય અંતઃકરણની અંદર વ્યાપીને વિધ વિધ ક્રિયાનો જે કરનારો છે, અજો નિત્ય શાશ્વતશ્ચ, અજો ન જાયતી તે અજહ, કદી જ જન્મતો નથી, નિત્ય કદી મરતો નથી, પરિણામથી જે રહિત છે, સ્વચ્છેદ્યાદિ ગુણોગ્નિય, અગ્નિ જેને બાળી શકતો નથી, વાયુ જેને સૂકવી શકતો નથી, વરસાદ જેને ભીંજવી શકતો નથી, શસ્ત્ર જેને છેદી શકતો નથી, અન્નમ જીવ છે. લખન સાંભળો, તમને ઈશ્વર પરબ્રહ્મ નું સ્વરૂપ કહું, પરબ્રહ્મ કોને કહેવાય? સંપૂર્ણતઃ જે સ્વતંત્ર મૂર્તિ છે, જગતનું કોઈ તત્વ એવું નથી જે તત્વને બાંધી શકે, સર્વદા નિર્લેપ છે. જેને જગતની અંદર લાખો કરોડો લોકો એની ઉપાસના કરી કરી પરમ સુખ ને પામી શકે છે. નારાયણો વાસુદેવ સત્સંગમાં પરબ્રહ્મ નું લક્ષણ બતાવ્યું. નારાયણો વાસુદેવ સ્વતંત્ર સુ પ્રકાશક આનંદીય મૂર્તિષ્ઠ વિષ્ણુ કૃષ્ણ ચુત વ્યય. કોઈ નારાયણ કહે છે, કોઈને વાસુદેવ કહે છે, કોઈને વિષ્ણુ કહે છે, કોઈને કૃષ્ણ કહે છે, વિધ વિધ જેમના નામો છે. સ્વતંત્ર સ્વપ્રકાશક સ્વયં સ્વતંત્ર મૂર્તિ છે. જગતમાં એક ભગવાન સિવાય કોઈ સ્વતંત્ર નથી. બધા જ ગમે તેટલી સામર્થ્ય હોવા છતાંય પણ પ્રભુની આગળ પરતંત્ર છે. સ્વતંત્ર સ્વપ્રકાશક સ્વપ્રકાશ માને સ્વયંની સામર્થ્યથી જ તમામ કાર્યો કરે છે. સ્વયં પોતાની સામર્થ્યથી ને તો ઘણી ફેરી વ્યક્તિ કાર્ય કરતો હોય પણ પીઠબળ બીજાનું હોય. વ્યક્તિ કાર્ય કરતો બીજો દેખાતો હોય, પીઠબળ બીજાનું હોય. પણ ભગવાન એક તત્વ એવું છે જે સ્વયં પોતાની સામર્થ્યથી બધા કાર્યો કરી શકે. ભગવાન સ્વામિનારાયણ લોકમાંથી જયારે વિદાય લીધી ત્યારે આવો શબ્દ બોલ્યા છે. અધાર્મિકા ગુરુ સુરા ધર્મ સાધુ દ્રોહ કૃપા પ્રતાપેન મયા સ્વસ્ય પરાસ્તા સકલા આપી. મે મારા પ્રતાપથી મારી સામર્થ્યથી તમામ અધર્મીઓનું ઉત્થાપન કરી ધર્મનું સ્થાપન કર્યું છે, માટે આ લોકમાંથી વિદાય લો તો વાંધો નહીં. સ્વતંત્ર છે, સુપ્રકાશ છે, આનંદીય મૂર્તિશ્ચ ભગવાન સ્વયં આનંદ મૂર્તિ છે. સ્વસ્વરૂપ નો આનંદ છે આપણે જોવો નહીં. આપણો તો ઉછીનો લીધેલો આનંદ છે, પોતાનો નથી. શોરૂમ માંથી છોડાવી 10 લાખ રૂપિયાની ગાડી લઈને ઘેરે આવતા હોય, મનમાં મોજ હોય, ઘેરે જશે બધા રાજી થશે, આનંદ માતો ન હોય. પણ ઘર નજીક આવું આવું થાય ને કોઈક સામેથી સ્કૂટર વાળા આવે ને ભાટ દે ભટકાડે અને ગોબો પાડી દે આવો મોટો, પછી આનંદ ગોત્યો ન જડે. પણ ક્યાં ગયો પછી ગોતવો પડે, કારણ કે આપણો આનંદ જ પદાર્થનો. સરસ નવા કપડા પહેરી વિવાહ ઘેર લગ્નમાં જતા હોય, ઇસ્ત્રી ટાઈટ હોય, ઇનબિન બરાબર માર્યું હોય, માથામ તેલ બેલ નાખ્યું હોય, આમ તેમ વાળ ઓળે 2 કલાક વગાડ્યું હોય અને મોજમાં હાલો જતો હોય, પોતાનો પડછાય છે પોતે જોતો જતો હોય, અને એ જ વખતે કોઈ પડખે ગાડી લઈને નીકળે અને ત્રાડ દેખાની ગાડી હાકે ને બરાબર કાદવમાં ગાડી હાકે ને એ છાંટા જો આપણા કપડા ઉપર ઉડે અને કપડા ભરી મૂકે તો 3 કલાકનો આનંદ પછી ગોત્યો ન ચડે, કારણ કે આપણો આનંદ જ નાશવંત પદાર્થનો છે, પદાર્થ જ આનંદ છે. પરમાત્મા સ્વસ્વરૂપ ની અંદર આનંદમાં રહેનારા છે, પોતાની મસ્તીમાં ચૂમનારા છે. અરે સ્વયં તો આનંદ તત્વ છે, એને જેને જેનું ટચ થાય ને એ પણ આનંદી બની જાય, એનું ટચ ખાલી થાય તો આનંદી બની જાય, એની મોજ પણ હૃદયમાં માય નહીં. જગતનો કોઈ પદાર્થની મોજને પછી ડીમ ન પાડી શકે. જગતના પદાર્થની તાકાત નથી કે ભગવાનના આનંદથી આનંદિત બન્યો હોય એની મોજને ડીમ કરી શકે. માટે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 21મા વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી, મારી મોજથી તમે મોજીલા રહેજો, જોજો જગતની મોજથી મોજીલા નહીં થશો. જગતની મોજથી મોજીલો થયેલો એક દાડો ડીમ પડ્યા વિના નહીં રહે. અદભુત દ્રષ્ટાંત આપ્યું. જગતની મોજથી મોજીલો થયો કેવો છે તો કે મીણ પાયેલ દોરા જેવો. એ શિયાળામાં ચોમાસામાં અવશ્ય એવું કડક રહેશે, પણ ઉનાળો આવશે ને ત્યાં ઢીલો પીડે વિના નહીં રહે. અને મારી મસ્તીમાં મસ્ત બન્યો હશે એ કેવો છે તો કે સોનાના દોરા જેવો. 6 ઋતુમાં બસ એક સરીખો રહે. ભગવત ભક્તો બસ ભગવાનની મસ્તીમાં મસ્ત રહે. પણ જગત મહદ અંશે પદાર્થથી મસ્ત બને છે, જેથી કરી હરક્ષોક હરક્ષોક હરક્ષોકમાં જિંદગી પ્રસાર કરે છે. માટે એક સંતે અદભુત વાત લખી, સચ પૂછો તો કહેતા હું, સચ પૂછો તો કહેતા હું આપ નશા મેં નહીં, સચ પૂછો તો કહેતા હું આપ નશા મેં નહીં, યદિ નશા મેં હો તો વો મેરે માલિક કા નહીં, સચ પૂછો તો કહેતા હું આપ નશા મેં નહીં. નશો મસ્તી ચડી નથી, ચડી છે તો એ ભગવાનની નથી. ભગવત સ્વરૂપ તો મહાલૌકિક છે. લખન અખંડ આનંદમાં રહેનારું એને આપ પરબ્રહ્મ સમજો. લખન સાંભળો, ધર્મના પાલનથી વૈરાગ્ય પ્રગટ થાય છે. ધર્મનું જયારે પાલન કરે ઇન્દ્રિય અંતકરણ શુદ્ધ થાય, ઇન્દ્રિય અંતકરણ જે શુદ્ધ થાય ત્યારે વિષયમાંથી વૃત્તિઓ પાછી વળી જાય છે, વૈરાગ્ય પ્રગટ થાય છે. અને જ્ઞાનમાંથી ભક્તિ પ્રગટ થાય છે, જ્ઞાન યોગથી ભક્તિ પ્રગટ થાય છે. યોગના માધ્યમથી, જ્ઞાનના માધ્યમથી ભક્તિ પ્રગટ થાય છે. ભક્તિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જીવાત્માની મુક્તિ થાય છે. લખન, મારી પૂર્ણ પ્રસન્નતાનું કોઈ જો સાધન હોય તો મારી એકાંતિકી ભક્તિ છે. ભગવાનની એકાંતિકી ભક્તિથી ભગવાન બહુ રાજી થાય છે. આપણે ભક્તિનું સ્વરૂપમાં પણ કંઈક ભેદ સમજીએ છીએ. આપણે ભક્તિ કોને કહીએ છીએ? બેઠા બેઠા બે માળા ફેર્યું એટલે આપણે માનીએ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ. પાંચ દંડવટ કર્યા એટલે માન્યું કે આપણે ભગવાનની ભક્તિ કરી. આ ભક્તિનું સ્વરૂપ જરૂર છે, પણ મૂર્તિમંત ભક્તિ હજુ નથી પ્રાપ્ત થઈ. ભક્તિનો બીજો અર્થ થાય છે પ્રેમ. પરમાત્મા સંબંધી જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા કરતા કરતા જેમાંથી આનંદની અનુભૂતિ થાય એનું નામ ભક્તિ. ક્રિયા એને એ જ છે, માળા ફેરવી. કોઈ સંતો આવી નિયમ આપી ગયા તમારે 11 માળા ફેરવવાની, અને 11 માળા ફેરવતા ફેરવતા જો આનંદ આવવા માંડે તો સમજવું મારી અંદર ભક્તિ પ્રગટ થઈ છે. ભક્તિ આનંદી છે. અને પાંચ ફેરવી મનમાં એમ થાય હજી 6 બાકી, ક્યારે પૂરી થશે? સ્વામી ક્યાંથી નિયમ આપી ગયા? ફરી વાર સ્વામી વળન તો સ્વામીને હાથ જોડીને કહી દેવું, સ્વામી આ નિયમ મારથી નહીં પડાય. ભક્તિમાં આનંદ હોય, પ્રભુ સંબંધી ક્રિયા કરતા જે આનંદ અનુભૂતિ કરાવે એનો ભક્તિ છે. અને એ ભક્તિ મને વશ કરી દે છે. બસ 11 માળા ફેરવ્યા પછી મનમાં એમ થાય કાંઈ કામ નથી, લાવીને ઘડીક ફેરવું તો સમજવું ભક્તિ પ્રગટ થઈ છે. આમાંથી પાછું સવળું પકડજો, અવળું નહીં પકડશો. કે આપણે એવો પ્રયાસ કરીએ જેથી કરીને પ્રભુમાં પ્રેમ પ્રગટે, એવું સવળું પકડજો. ઘણા અવળું પકડે પાછા મૂકો પડતું, કઈ મંદિરે જવું નથી, કઈ માળા ફેરવ્યું નથી. સ્વામી કહેતા હતા આપણને માળા ફેરવતા ફેરવતા કંટાળ આવે તો ભક્તિ નથી તો શું ફળ? કઈ નહીં, મૂકો પડતી નથી ફેરવી. જોજો મહેરબાની કરીને અવળું નહીં પકડશો. જાણે કે અજાણે પ્રભુનું નામનું રટન કર્યું છે એનું ફળ તો જરૂર મળશે. તમે મોજે મોજે હોશે હોશે સાકરનો ગાંગડો મોઢા મૂકો તોય ગળો લાગે. બગાસું ખાતા હોય કોઈક મોઢા મૂકી દે તો ગળો જ લાગે. એમ હોશે હોશે પ્રભુનું નામ લેવાશે તો એ મુક્તિ આપશે. કદાચ મન એટલું નહીં માનતું હોય અને નામ લેવાશે તો પણ એનું ફળ તો મળશે જ. માટે માળા તો કરવી જ, મંદિરે તો જવું જ, દંડવટ તો કરવા જ, પ્રદક્ષિણા તો કરવી જ. પરંતુ એમાંથી વધારે પ્રભુમાં લગાવ લાગે બસ એનું અનુસંધાન રાખ, એનામ ભક્તિ છે. ભક્તિ સ્વયં સ્વતંત્ર છે, તેને બીજાની સહાયની કોઈ આવશ્યકતા નથી. જ્ઞાન અને વિજ્ઞાન એ ભક્તિને આધીન છે. જ્ઞાન માને ભગવાનનું સ્વરૂપ જાણવું એ પણ ભક્તિને આધીન છે, અને વિજ્ઞાન માને પ્રત્યક્ષ દર્શન થવું. જેના હૃદયમાં પ્રેમ ભક્તિ પ્રગટ થાય છે એને જ પ્રભુના પ્રગટ દર્શન થાય છે. જ્ઞાન અને વિજ્ઞાન પણ ભક્તિને આધીન છે. એ લખન, ભક્તિ તો સ્વયં અનુપમ છે, સુખનું મૂળ છે. આવી પરાભક્તિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ભગવાનના ખરેખરા સાધુનો પોતાના ઉપર રાજીપો પ્રાપ્ત થાય છે. ત્યારે જીવાત્માને આવી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. હે લખન સાંભળો, હું તમને ભક્તિના સાધન કહું. ભગવાન રાઘવ ભક્તિના સાધનો કહેવા માટે તૈયાર થયા છે. હે લખન,
થઈ મહી બી પ્રચરણયતિ પ્રીતિ પ્રથમ પ્રચરણયતિ પ્રથમ મહી બી પ્રચરણયતિ પ્રીતિ પ્રથમ મહી બી પ્રચરણયતિ જયને જયકાર મની રહે તૈ શ્રુતિ રીતિ જયકાર મની રહે તૈ શ્રુતિ રીતિ
નિજની જયકાર મની રહે શ્રુતિ રીતિ
ભગવાન ની અંદર પ્રેમ જગાડવા માટે સાધુ પુરુષ નો સમાગમ અને હે લખન પ્રથમ તો બ્રાહ્મણ નો ચરણોમાં અનુરાગ. બ્રાહ્મણ પુત્ર માં જયારે પ્રેમ થશે, બ્રાહ્મણ સંતાનમાં જયારે પ્રેમ થશે, ત્યારે પ્રભુમાં પ્રેમ થશે. બ્રાહ્મણ નો બહુ મહિમા રામાયણમાં બતાવ્યો, જોકે સત્સંગજીનમાં પણ બહુ બતાવ્યો. એમ લખ્યું, બ્રાહ્મણ ને કોઈ દુઃખ વે છે, બ્રહ્મપુત્ર ને આંખમાં જ્યારથી બ્રહ્મપુત્ર ની આંખમાંથી જો આંસુ પડે દુઃખને લઈને, અને એ આંસુના બુંદથી ધરતીના જેટલા રજકણો ભીંજાય છે એટલા કરોડો વર્ષ સુધી બ્રહ્મ પુરુષના આંખમાંથી આંસુડા પડાવનારને નરક ભોગવવું પડે છે. અહીંયા પણ બતાવ્યું, ભગવાનમાં પ્રેમ અનુરાગ જગાડવા માટે બ્રાહ્મણોની અંદર પ્રીતિ થવી પડે. બ્રહ્મદ્રોહી કદી પણ મુક્ત થઈ શકતો નથી. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં બતાવી, પોતાના મોક્ષને ઈચ્છનારો પુરુષ, એક બ્રાહ્મણ, બીજો ભગવાનનો ભક્ત, ત્રીજા ભગવાન અને ચોથા ગરીબ, આ ચારનો કદી દ્રોહ ના કરે. અન જો દ્રોહ કરે છે તો ગમે તેટલી શક્તિવાન વ્યક્તિ હોવા છતાંય પણ અધોગતિને પામે. જો બાજુમાં નારી છે ને, મારી પત્ની, એનું નામ સીતા છે. આ મારો ભાઈ કુવારો છે, અને જો એને સામે જો મારા કરતાય પણ ગોરો રૂપાળો સરસ દેખાય, જો તમે જાઓ એની પાસે જાઓ તમારું ફિટ થઈ જાય. અનશુર પંખા લખન ની પાસે ગઈ છે. લખનને કહ્યું છે કે પેલા તમારો મોટા ભાઈ છે ને, એને મને મોકલી છે, આપણે બે લગ્ન કરવાના છે, અમારે વાત પાકી થઈ ગઈ છે, એને હા પણ પાડી દીધી. તમારું નામ લક્ષ્મણ છે ને, તો પછી મારી સાથે લગ્નને હા પાડો, આપણે જંગલમાં જ મોટો ઉત્સવ કરશું, મોજથી લગ્ન કરીએ બી. લક્ષ્મણજીએ પણ મોઢું જરાક તરાસું કરીને કહ્યું છે, સાંભળો, તમે મારી પાસે આવ્યા છો પણ તમને ખબર છે હું કોણ છું ને એ કોણ છે? સ્વામી તો એ છે, હું તો દાસ છું, માલિક એ છે, કૌશલ્યાધીશ એ છે, એની સાથે પરણો તો રાજરાણી બનશો, મારી સાથે પરણશો શું તમે લોચો કાઢ લેશો, એની સાથે પરણો, જાઓ એની પાસે જાઓ, તમે મારી પાસે ક્યાં તમે આવ્યા?